ओम शांति। गुड मॉर्निंग। 5 जून 2026 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूल्यना महावाक्य छे। मीठा बाळको, बापनी साथे साथे त्यारे चाली शकशो जारे आ जूनी दुनिया थी बेहदनो वैराग्य हशे। मीठा बाळको, बापनी साथे साथे त्यारे चाली शकशो જ્યારે આ જૂની દુનિયાથી બેહદનો વૈરાગ્ય હશે। પ્રશ્ન છે, ભગવાન સમર્થ હોવા છતાં પણ એમના રચાયેલા યજ્ઞમાં વિઘ્ન કેમ પડે છે? ઉત્તર છે, કારણ કે રાવણ ભગવાનથી પણ આગળ છે। જરૂર જ્યારે એનું રાજ્ય છીનવાઈ જશે તો તે વિઘ્ન નાખશે જ। શરૂથી લઈને બ્રાહ્મા અનુસાર આ યજ્ઞમાં વિઘ્ન પડતા જ આવ્યા છે, પડવાના જ છે। આપણે પતિ દુનિયાથી પાવન દુનિયામાં ટ્રાન્સફર અર્થાત બદલી થઈ રહ્યા છીએ તો જરૂર પતિત મનુષ્ય વિઘ્ન નાખશે। ગીત છે, ઓ દૂર કે મુસાફિર, ઓમ શાંતિ। મીઠા મીઠા રૂહાની બાળકોએ ગીતની લાઈન સાંભળી, જેમ વેદશાસ્ત્ર વગેરે ભક્તિ માર્ગનો રસ્તો બતાવે છે તેમ ગીત પણ થોડો રસ્તો બતાવે છે। તે તો કાંઈ સમજતા નથી, શાસ્ત્રોની કથાઓ વગેરે સાંભળવી તે જેમ કે કનરસ, તે જેમ છે કનરસ। હવે બાળકો કહે છે, દૂર દેશના મુસાફર કોને કહેવાય છે? આત્મા જાણે છે, આપણે પર દૂરના મુસાફર છીએ। આપણું ઘર શાંતિધામ છે, મનુષ્ય આ વાતોને નથી સમજતા એટલે કાંઈ નથી સમજ્યા। બાપને ન જાણવાથી સૃષ્ટિ ચક્રને કોઈ નથી જાણતું। આ આત્મા સમજે છે કે શિવ બાબા કહે છે, હું ટેમ્પરરી જીવાત્મા છું, તે પણ તમારા જેમ નથી બનતો। હું આ જીવમાં પ્રવેશ કરું છું પોતાનો પરિચય આપવા, નહીં તો તમને પરિચય કેવી રીતે મળે? બાપે સમજાવ્યું છે, રૂહાની બાપ એક જ છે જેમને શિવ બાબા અથવા ભગવાન કહે છે, બીજું કોઈ નથી જાણતું। આમાં પવિત્રતાનું પણ બંધન છે, મોટામાં મોટું બંધન છે પોતાને આત્મા સમજવો। જે દૂરના મુસાફર પતિત પાવનને ભક્તિ માર્ગમાં યાદ કરે છે એ રૂહાની બાપ સમજાવે છે કે હું બધાને લઈ જઈશ, કોઈને પણ છોડીને નહીં જાઉં, પાછું તો બધાએ જવાનું જ છે, પ્રલય પણ નથી થવાનું, ભારતખંડ તો રહેશે જ, ભારતખંડ તો રહે જ છે, ભારતખંડનો ક્યારેય વિનાશ નથી થતો, સતયુગ આદિમાં ફક્ત ભારતખંડ જ રહેશે કલ્પના સંગમ પર। જ્યારે બાપ આવે છે તો આદિ સનાતન દેવી દેવતા ધર્મ સ્થાપન કરવાનો હોય છે, બાકી બધા ધર્મ વિનાશ થવાના છે। તમે પણ આદિ સનાતન દેવી દેવતા ધર્મ સ્થાપન કરવામાં મદદ કરી રહ્યા છો। તો ગીત સાંભળ્યું, કહે છે, બાબા અમને પણ સાથે લઈ ચાલો। બાબા કહે છે, બાપ કહે છે, એમ સાથે કોઈ ચાલી ન શકે જ્યાં સુધી જૂની દુનિયાથી વૈરાગ્ય ન આવે। નવ મકાન બને છે તો જૂનાથી દિલ તૂટી જાય છે। તમે પણ જાણો છો કે આ જૂની દુનિયા ખતમ થવાની છે, હવે નવી દુનિયામાં જવાનું છે। જ્યાં સુધી સત્વપ્રધાન નહીં બનશો ત્યાં સુધી સત્તો પ્રધાન દેવી દેવતા બની નહીં શકો। એટલે બાબા ઘડી ઘડી સમજાવે છે, પોતાને આત્મા સમજી બાપને યાદ કરતા રહો। સદગતિ કરવાવાળા દૂરના મુસાફર એક જ આવેલા છે, એમને દુનિયા નથી જાણતી, સર્વવ્યાપી કહી દીધા છે। હમણાં આપ બાળકો નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો કે આપણે શિવ બાબાના સંતાન છીએ। આવો પણ છો તો સમજો છો, અમે બાપદાદાની પાસે જઈએ છીએ તો આ પરિવાર થઈ ગયો, આ છે ઈશ્વરીય પરિવાર. કોઈને વધારે બાળકો હોય છે તો મોટી પલચન થઈ જાય છે. શિવ બાબાના બાળકો જે આટલા બીકે ભાઈ બહેન છે, આ પણ મોટી પલટન થઈ જાય છે. બ્રહ્મા કુમાર કુમારીઓ બધા જાણે છે કે અમે બેહદના બાપ પાસેથી વારસો લઈએ છીએ. શાસ્ત્રોમાં દેખાડે છે પાંડવો અને કૌરવોએ રમત રમી, રાજાએ દાવમાં રાખી. હવે રાજાએ ન કૌરવોની છે ન પાંડવોની છે, તાજ વગેરે કાંઈ પણ નથી. દેખાડે છે એમને શહેરમાંથી કાઢી મૂક્યા, હથિયાર વગેરે છુપાડીને રાખ્યા. આ બધી છે દંતકથાઓ. ન પાંડવ રાજ્ય છે ન કૌરવ રાજ્ય છે, ન એમની પરસ્પર લડાઈ ચાલી છે. લડાઈ રાજાઓની થાય છે, આ તો ભાઈ ભાઈ છે. લડાઈ થાય છે કૌરવ અને યૌવનોની. બાકી ભાઈ એકબીજાને કેવી રીતે ખતમ કરશે? દેખાડે છે પાંડવ કૌરવ લડ્યા, બાકી 5 પાંડવો બચ્યા અને 1 કૂતરો રહ્યો. તે પણ બધા પહાડ પર ગળી મર્યા. ખેલ ખલાસ, રાજયોગનો અર્થ જ ન નીકળ્યો. હમણાં આપ બાળકો જાણો છો, બાપ કલ્પ કલ્પ આવીને એક ધર્મની સ્થાપના કરે છે. બોલાવે પણ છે કે હે પતિત પાવન બાબા, આવો, આવીને પતિતથી પાવન બનાવો. સતયુગમાં સૂર્યવંશી રાજધાની જ હોય છે. બ્રહ્મા દ્વારા વિષ્ણુપુરીની સ્થાપના થઈ રહી છે. હમણાં બાપ આવ્યા છે તો એમના ડાયરેક્શન પર ચાલવાનું છે. કમળ પુષ્પ સમાન પવિત્ર રહેવાનું છે. કન્યાઓને તો નહીં કહેશે કે ગૃહસ્થ વ્યવહારમાં રહેતા કમળફૂલ સમાન રહો, તો તે તો છે જ પવિત્ર. આ ગૃહસ્થિઓ માટે કહેવાય છે, કુમાર અને કુમારીઓએ તો લગ્ન કરવા જ ન જોઈએ, નહીં તો તે પણ ગૃહસ્થી થઈ પડશે. ક્યાંક ગંધર્વ વિવાહનું નામ પણ છે. કન્યા પર માર પડે છે તો લાચારી હાલતમાં ગંધર્વ વિવાહ કરાવાય છે. હકીકતમાં માર પણ સહન કરવો જોઈએ, પરંતુ અધર કુમારી ન બનવું જોઈએ. બાળ બ્રહ્મચારીનું નામ બહુ જ હોય છે. લગ્ન કર્યા તો હાફ પાર્ટનર થઈ ગયા. કુમારોને કહેવાય છે તમે તો પવિત્ર રહો. ગૃહસ્થ વ્યવહારવાળાઓને કહેવાય છે ગૃહસ્થ વ્યવહારમાં રહેતા કમળફૂલ સમાન બનો. એમને જ મહેનત લાગે છે. લગ્ન ન કરવાથી બંધન નહીં રહેશે. કન્યાને તો ભણવાનું છે અને જ્ઞાનમાં બહુ જ મજબૂત રહેવાનું છે. નાની કુમારીઓ જે સગીર અર્થાત બાળ અવસ્થા છે, એમને તો આપણે લઈ નથી શકતા. તે પોતાના ઘરમાં રહીને ભણી શકે છે. માતા પિતા જ્ઞાનમાં આવે તો સગીરને લઈ આવે છે. માતા પિતા જ્ઞાનમાં આવે તો એમને તો આપણે લઈ જઈ નથી શકતા. માતા પિતા જ્ઞાનમાં આવે તો સગીરને લઈ શકાય છે. આ સ્કૂલની સ્કૂલ છે, ઘરનું ઘર છે અને સત્સંગનું સત્સંગ. સત એટલે એક બાપ, જેમના માટે કહેવાય છે ઓ દૂરના મુસાફર અર્થાત યાત્રી. આત્મા ગોરો બને છે. બાપ કહે છે હું મુસાફર સદા ગોરો રહું છું, પવિત્રતામાં રહેવા વાળો છું. હું આવીને બધા આત્માઓને પવિત્ર અર્થાત ગોરા બનાવું છું. બીજો તો કોઈ એવો મુસાફર નથી. બાપ સમજાવે છે હું આવ્યો છું રાવણ રાજ્યમાં. આ શરીર પણ પારકું છે. તમારો આત્મા કહેશે આ અમારું શરીર છે. બાબા કહેશે આ મારું શરીર નથી, આ આમનું શરીર છે. આ પતિત શરીર મારું નથી, આવે જ છે આમના અનેક જન્મોના અંતના જન્મમાં. જે નંબર 1 પાવન હતા તે જ નંબર લાસ્ટ અર્થાત અંતમાં વિકારી બને છે. તો પહેલો નંબર 16 કળા સંપૂર્ણ હતા, હમણાં કોઈ કળા રહી નથી, પતિત તો બધા છે જ, તો બાપ દૂર દેશના મુસાફર થયા ને, તમે આત્માઓ પણ મુસાફર છો, અહીં આવીને પાઠ ભજવો છો. આ સૃષ્ટિ ચક્રને કોઈ નથી જાણતું, ભલે કોઈ કેટલું પણ શાસ્ત્ર વગેરે ભણ્યા હોય, પરંતુ આ જ્ઞાન કોઈ નથી આપી શકતું. બાપ સમજાવે છે, હું આ તનમાં પ્રવેશ કરી આ આત્માઓને જ્ઞાન આપું છું. તે તો મનુષ્ય મનુષ્યને શાસ્ત્રોનું જ્ઞાન આપે છે, તે થઈ ગયા ભગત. સદગતિ દાતા તો એક જ છે, એ જ જ્ઞાનના સાગર છે. એમને ન જાણવાના કારણે દેહભિમાન આવી જાય છે. તે કોઈ આ તો સમજાવતા નથી કે પોતાને આત્મા નિશ્ચય કરો, આત્મા ભણે છે, આ કોઈ સમજાવતું નથી, કારણ કે દેહ અભિમાન છે. હમણાં દૂરના મુસાફર તો શિવ બાબાને જ કહીશું. તમે જાણો છો, આપણે 84 જન્મનું ચક્ર લગાવી ચૂક્યા છીએ. બાપ કહે છે, 5000 વર્ષ પહેલા પણ સમજાવ્યું હતું કે બાળકો, તમે પોતાના જન્મોને નથી જાણતા, હું જાણું છું. ગીતામાં લોટમાં લૂણ માના મીઠા જેટલું થોડું છે, એ જ ગીતાનો એપિસોડ અર્થાત અધ્યાય છે, તે જ મહાભારતની લડાઈ, તે જ મનમના ભવ મધ્યાજી ભવનું જ્ઞાન છે. મામે કમ યાદ કરો, લડાઈ પણ બરાબર લાગી છે, પાંડવોની વિજય થઈ, વિજય માળા વિષ્ણુને ગવાય છે, વૈજયંતી માળા. તો શાસ્ત્રોમાં તો દેખાડ્યું છે, પાંડવો ગળી મર્યા, પછી માળા ક્યાંથી બનીશ? હવે તમે જ સમજો છો કે અમે વિષ્ણુની માળા બનવા અહીં આવ્યા છીએ. ઉપરમાં છે પતિત પાવન બાપ, એમનું યાદગાર જોઈએ ને. ભક્તિ માર્ગમાં આ યાદગાર ગવાય છે. કોઈ 8ની માળા, કોઈ 108ની માળા, કોઈ 16108ની બનાવી છે. ગાય છે ચડતી કલા, તેરે ભાને સર્વકા ભલા. હમણાં તમે જાણો છો, આપણી ચડતી કળા છે, આપણે ચાલ્યા જઈશું પોતાના સુખધામમાં. પછી આપણે ત્યાંથી નીચે કેવી રીતે ઉતરીએ છીએ, 84 જન્મ કેવી રીતે લઈએ છીએ, આ બધું જ્ઞાન તમારી બુદ્ધિ, આ બધું જ્ઞાન તમારી બુદ્ધિમાં છે. આ જ્ઞાન ભૂલવું ન જોઈએ. આપણા બધા દુઃખ દૂર કરવા, શ્રાપ મટાડી સુખનો વારસો આપવા બાપ આવ્યા છે. રાવણના શ્રાપથી સૌને દુઃખ થાય છે, તો હવે બાપને અને વારસાને યાદ કરવાના છે. તમે જાણો છો, આપણે સૂર્યવંશીઓએ ભારતમાં રાજ્ય કર્યું, ભારતમાં જ શિવ બાબા આવે છે, ભારત જ સ્વર્ગ હતું. આ ઘડી ઘડી બુદ્ધિમાં યાદ કરવું પડે. જેણે 84નું ચક્ર નહીં માર્યું હોય, તે ન ધારણા કરશે, ન કરાવશે. એના માટે સમજાઈ જશે કે અમને 84 જન્મ નથી લીધા, આ પાછળથી આવે છે, સ્વર્ગમાં નથી આવતા. પહેલા પહેલા જવું તો સારું છે ને. નવા મકાનમાં પહેલા પોતે રહે છે, પછી ભાડા પર ચડાવે છે, તો તે પછી સેકન્ડ હેન્ડ અર્થાત વપરાયેલું થયું ને. સતયુગને નવી દુનિયા ત્રેતા સેકન્ડ હેન્ડ કહીશું. તો હમણાં બુદ્ધિમાં આવે છે કે અમે સ્વર્ગ નવી દુનિયામાં જઈએ, પુરુષાર્થ કરવાનો છે. પ્રજા પણ બનતી જશે, તમને ખબર પડતી જશે કે માળામાં કોણ કોણ પરોવાઈ શકે છે. જો કોઈને સીધું કહેવાય કે તમે નહીં આવશો, તો હાર્ટ ફેલ થઈ જાય, એટલે કહેવાય છે કે પુરુષાર્થ કરો, પોતાની તપાસ કરો કે અમારો બુદ્ધિયોગ ભટકતો તો નથી ને? તમારો શિવ બાબા સાથે કેટલો પ્રેમ થતો જાય છે? કહે પણ છે અમે બાપદાદાની પાસે જઈએ છીએ, શિવ બાબાથી દાદા દ્વારા વારસો લેવા જઈએ છીએ, આવા બાપની પાસે તો અનેક વાર જઈએ, પરંતુ ગ્રહસ્થ વ્યવહાર પણ સંભાળવાનો છે. ભલે ખૂબ ધનવાન છે, પરંતુ એટલી ફુરસત નથી, પૂરો નિશ્ચય નથી, નહીં તો મહિના બે મહિના પછી આવીને રિફ્રેશ થઈ શકે છે. એમને ઘડી ઘડી કશિશ અર્થાત ખેંચાણ સાથે એમને ઘડી ઘડી કશિશ અર્થાત ખેંચાણ થશે. સોય પર કાટ ચડેલો હોય છે તો ચુંબક એટલું ખેંચતું નથી. જેમનો પૂરો યોગ હશે એમને ઝટ કશિશ થશે, ભાગી આવશે. જેટલી કટ ઉતરતી જશે એટલી કશિશ થશે. અમે ચુંબકને મળીએ. ગીત છે, ભલે મારો ભલે કાંઈ પણ કરો, અમે દરથી ક્યારેય નહીં નીકળશું, પરંતુ તે અવસ્થા તો અંતમાં થશે. કટ નીકળેલી હશે તો તે અવસ્થા થશે. બાપ કહે છે, હે આત્માઓ, મન મના ભવ, રહો ભલે પોતાના ગ્રહસ્થ વ્યવહારમાં. એવું નહીં કે અહીં ભાગીને આવી બેસી જવાનું છે. સાગર પાસે વાદળાઓ એ આવવાનું છે રિફ્રેશ થવા, પછી સેવા પર જવાનું છે. બંધન જ્યારે ખલાસ થાય તો સેવા પર જઈ શકે. મા બાપે પોતાના બાળકોને સંભાળવાના છે, બાપની યાદમાં રહેવાનું છે, પવિત્ર કરવાનું છે. બાપે સમજાવ્યું છે, અનેક પ્રકારના વિઘ્ન જ્ઞાન યજ્ઞમાં પડે છે. કહે છે, ઈશ્વર તો સમર્થ છે, પછી વિઘ્ન કેમ? મનુષ્યને ખબર જ નથી. રાવણ ભગવાનથી પણ આગળ છે, એની રાજાઈ છીનવાઈ જાય છે તો અનેક પ્રકારના વિઘ્ન પડતા રહે છે. ડ્રામા પ્લાન અનુસાર તે પણ વિઘ્ન પડશે. શરૂઆતથી લઈને પતિતોના વિઘ્ન પડે છે. શાસ્ત્રોમાં પણ લખી દીધું છે, કૃષ્ણને 16,108 પટરાણીઓ હતી. સાપે ડસ્યો, રામની સીતા ચોરાઈ ગઈ, હવે રાવણ સ્વર્ગમાં ક્યાંથી આવે? ખોટું તો બહુ જ ખોટું. કહે છે, વિકાર વગર બાળકો કેવી રીતે થશે? એમને ખબર જ નથી, જે વારસો લેવાવાળા હશે તે જ આવીને સમજશે. તો આ જ્ઞાન યજ્ઞમાં અસુરોના વિઘ્ન પડે છે. પતિતોને અસુર કહેવાય છે. છે જ રાવણ સંપ્રદાય. હમણાં તમે સંગમ પર છો. રાવણ રાજ્યથી કિનારો કરી લીધો છે, તો પણ કંઈક લહેર આવે છે. આ બુદ્ધિમાં જ્ઞાન છે કે અમે જઈ રહ્યા છીએ તો બેઠા તો અહીં જ છે. બુદ્ધિમાં જ્ઞાન છે, બેઠા અહીં છો, પરંતુ એનાથી જેમ તમને વૈરાગ્ય છે. આ છીછી દુનિયા કબ્રસ્તાન બનવાની છે. ભિન્ન ભિન્ન પોઈન્ટ્સથી સમજાવાય છે. હકીકતમાં તો એક જ પોઈન્ટ છે, મન મના ભવ. કેટલાના પત્રો આવે છે, બાબા અમે બાંધેલીઓ ટ્રાન્સફર થઈ રહ્યા છો. કેટલાના પત્ર આવે છે, બાબા અમે બાંધેલીઓ છીએ, એક દ્રૌપદી તો નથી, હજારો થઈ જશે. હમણાં તમે પતિત દુનિયાથી પાવન દુનિયામાં ટ્રાન્સફર થઈ રહ્યા છો. જે કલ્પ પહેલા ફૂલ બન્યા હશે તે જ નીકળશે. ગાર્ડન ઓફ અલ્લાહ અર્થાત ભગવાનના બગીચાની અહીં સ્થાપના થશે. કોઈ કોઈ તો એવા સારા સારા ફૂલ હોય છે જે જોવાથી જ આરામ આવી જાય છે. નામ જ છે કિંગ ઓફ ફ્લાવર્સ અર્થાત ફૂલોના રાજા. 5 દિવસ રાખ્યું હોય તો પણ ખીલેલું રહેશે, સુગંધ ફેલાવતું રહેશે. અહીં પણ જે બાપને યાદ કરે છે અને યાદ અપાવતા રહે છે એમની સુગંધ ફેલાય છે, સદૈવ ખુશ રહે છે. એવા મીઠા મીઠા બાળકોને જોઈ બાપ હર્ષિત થાય છે. એમની આગળ બાબાનો જ્ઞાન દાન સારો થાય છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપને, રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા. નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. 1st પોઈન્ટ, જ્ઞાન અને યોગમાં મજબૂત બનવાનું છે. જો કોઈ બંધન નથી તો બંધનોમાં જાણી જોઈને ફસાવવાનું નથી. બાળ બ્રહ્મચારી થઈને રહેવાનું છે. 2nd પોઈન્ટ છે, હમણાં આપણી ચડતી કળા છે. બાબા આપણા બધા દુઃખ દૂર કરવા, શ્રાપ મટાવી રહ્યા છે. આપવા શ્રાપ મિટાવી વારસો આપવા આવ્યા છે. બાપ અને વારસાને યાદ કરી અપાર ખુશીમાં રહેવાનું છે. તપાસ કરવાની છે કે અમારો બુદ્ધિ યોગ ક્યાંય ભટકતો તો નથી. વરદાન છે સમાવવું અને સામનો કરવાની શક્તિ દ્વારા સેવામાં સફળતા પ્રાપ્ત કરવાવાળા રૂહાની સેવાધારી ભવ. સમાવવું અને સામનો કરવાની શક્તિ દ્વારા સેવામાં સફળતા પ્રાપ્ત કરવાવાળા રૂહાની સેવાધારી ભવ. રૂહાની સેવાધારીઓને સેવાના સિવાય કાંઈ પણ સૂચતું નથી. તે મનસા વાચા કરવાના સર્વિસથી 1 સેકન્ડ પર રેસ્ટ નથી લેતા, એટલે બેસ્ટ બની જાય છે. તે સેવાઓમાં સફળતા પ્રાપ્ત કરવા માટે સદા આ જ યાદ રાખો કે સમાવો અને સામનો કરવો, આ જ અમારું મુખ્ય નિધાન છે. તે પોતાના જૂના સંસ્કારોને સમાવે છે અને સામનો માયાથી કરે છે. ન કે દૈવી પરિવારથી. એવા રૂહાની એવા બાળકો જે નોલેજફુલ બનીની સાથે સાથે પાવરફુલ પણ છે, એમને જે કહેવાય છે રૂહાની સેવાધારી. સ્લોગન છે, નાની વાતને મોટી નહીં કરો, વાતાવરણને શક્તિશાળી બનાવો. નાની વાતને મોટી નહીં કરો, વાતાવરણને શક્તિશાળી બનાવો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ થેન્ક યુ. અવ્યક્ત ઇશારા, સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. બાબા કહે છે, દુનિયામાં લોકો જીવતા હોવા છતાં પણ નાઉમેદીની ચિતા પર બેઠેલા છે. એવા આત્માઓને મરજીવા બનાવો, નવા જીવનનું દાન આપો. પોતાના ખુશનસીબ હર્ષિત મુખ ચહેરા દ્વારા એમને માનવ જીવનમાં જીવવાનું શીખવાડો. તમને જોઈને એમનામાં હિંમત ઉમંગ ઉત્સાહ આવી જાય. એના માટે પોતાની નેચરને સફળ બનાવો અને સદા કમળ સમાન સ્થિતિના આસન પર ડબલ લાઇટ સ્થિતિમાં સ્થિત રહો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ, થેન્ક યુ. ઓમ શાંતિ.